તારીખ 24/12/1982 શ્રી પરમાગમસાર બોલ નંબર 145 અને 146 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 50
અને અનાદિ મિથ્યા દ્રષ્ટિને સ્વલક્ષી જ્ઞાન નથી તો સાધન શું? આ સાધનનો પ્રશ્ન છે. પ્રશ્નકારના અભિપ્રાયમાં માત્ર અનાદિનું પરલક્ષી જ્ઞાન છે એટલું નથી, પણ પરલક્ષી જ્ઞાન કાયમ રહેનારું હોય અને પરલક્ષી જ્ઞાન પલટતું ન હોય એવો અભિપ્રાય છે. એમાં હું પણ આવ્યું છે ને, હું પણ આવ્યો છે ત્યાં શાશ્વત હું પણ આવે છે.
બરોબર,
જ્યાં જ્યાં હું પણ થાય છે ત્યાં શાશ્વતપણાના આભાસ સાથે હું પણ થાય છે. એટલે હું પરલક્ષી જ્ઞાન વાળો, ઇન્દ્રિય જ્ઞાન વાળો એવો કાયમી હું એમ સ્વીકારીને એમ સ્થાપીને હવે મને શું સાધન? પરલક્ષી જ્ઞાન વાળો રહીને પરલક્ષી જ્ઞાનમાં રહ્યા રહ્યા મને શું સાધન? આવો પ્રશ્ન છે. ત્યારે ઉત્તર આપે છે કે રાગથી ભિન્ન પડવું તે સાધન છે. શું કે છે? પરલક્ષી જ્ઞાન મટીને જ્ઞાનમાં સ્વલક્ષ થાય એવી ક્રિયા થઈ શકે છે. અનાદિથી પરલક્ષી જ્ઞાન છે જીવને, એટલે એ જ્ઞાન પરલક્ષી જ રહ્યા કરે એમ સ્વીકારી લેવું જરૂરી નથી. જ્ઞાનની પર્યાય પોતે પલટતી ક્રિયા છે, બદલતી ક્રિયા છે. તો પરલક્ષ પલટીને સ્વલક્ષ કેમ થાય એ વિચારવું જોઈએ. એના માટે આ પ્રશ્ન એનો ઉત્તર છે કે રાગથી ભિન્ન પડવું તે સાધન છે. ખરેખર તો જ્ઞાનમાં સ્વરૂપનું ગ્રહણ થાય ત્યારે જીવ રાગથી ભિન્ન પડે છે, અને પોતાના સ્વરૂપનું જ્ઞાનમાં ગ્રહણ થયા વિના જ્ઞાન સ્વલક્ષી થતું નથી. છતાં ઉત્તર એમ આપ્યો છે કે રાગથી ભિન્ન પડવું તે સાધન છે. રાગના પડખેથી ઉત્તર આપ્યો છે. રાગથી ભિન્ન ત્યારે પડાય છે કે જ્ઞાનથી અભિન્ન પણ વેદવામાં આવે છે. આ પરિસ્થિતિ એમ રાગથી ઉત્તર આપ્યો છે કે રાગ કે હું એમ રાગમાં અભિન્નપણે વર્તી રહ્યો છે. એ 17-18 ગાથા છે સમયસારની, એમાં એ વિષય લીધો છે કે સર્વ પ્રકારે ભેદ જ્ઞાનમાં પ્રવીણપણા છે. અનુભવમાં આવતા જે અનેક મિશ્ર ભાવો, એટલે રાગ જ્ઞાન એ બધું અનુભવમાં આવી રહ્યું છે. વિચાર છે ને, જાણવું થાય છે એવું જ્ઞાન પણ છે, પર પદાર્થના આશ્રયવાળો પરિણામમાં રાગ પણ છે, અને એને આપણે વિચાર કહીએ છીએ. એવા અનુભવમાં આવતા જે મિશ્રિત ભાવો, તેમાંથી જે ભેદ જ્ઞાનમાં કુશળ છે તે શું વિચારે છે, શું અનુભવ કરે છે કે આ અનુભૂતિ તે જ હું છું. એવું જે આત્મજ્ઞાન, આત્મજ્ઞાનની આટલી વ્યાખ્યા કરે છે કે આ અનુભૂતિ છે તે જ હું છું. અનેક ભાવોમાં જેમાં અનુભવ થાય છે, જ્યાં અનુભવ થાય છે તે અનુભવ સ્વરૂપે હું છું.
બરોબર.
એ અનુભવમાં શું આવે છે કે અનુભવમાં જ્ઞાન આવે છે. એ તર્ક કરે કે અનુભવમાં અન્ય તો રાગ આવે છે, જ્ઞાન તો ક્યાંય પડી રહે છે, અનુભવમાં અમને રાગ આવે છે. ત્યારે એને એમ કહે છે કે જો ભાઈ, અનુભવમાં રાગ નથી આવતો, પણ જે રાગ જ્ઞાનમાં જણાય છે, જે રાગનું જ્ઞાનમાં પ્રતિબિંબ પડે છે, એવું જ્ઞાન અનુભવમાં આવે છે. ધ્યાનથી જો તો અનુભવમાં જ્ઞાન આવી ગયું છે. જ્ઞાન પોતે અનુભૂતિ સ્વરૂપ છે, અનુભવ સ્વરૂપ છે. જ્ઞાનમાં જ અનુભવ થાય, અને જ્ઞાનમાં જ્ઞાનનો જ અનુભવ થાય, અને જ્ઞાનમાં સિવાય જ્ઞાન બીજો કોઈ અનુભવ થઈ શકે એવો અવકાશ પણ નથી. આ તો જ્ઞાનની પરિસ્થિતિ છે.
બરોબર.
તેથી અનેક જ્ઞાનમાં જણાય છે ત્યારે તને એમ લાગે છે કે મને તે પદાર્થનો, તે ભાવનો અનુભવ થાય છે. એ ભ્રાંતિ છે. વસ્તુતા એ તે પદાર્થ, તે જ્ઞાન સંબંધ, તે પદાર્થ અને તે ભાવ સંબંધિત જે જ્ઞાન થયું છે, અથવા જ્ઞાકારે જે જ્ઞાન થયું, એ જ્ઞાનનો અનુભવ થયો છે. જ્ઞાનમાં જ્ઞાનનો જ અનુભવ થાય છે, જ્ઞેય જણાય ત્યારે પણ કે ગમે ત્યારે પણ, કોઈ પણ કાળ. જીવને પરપદાર્થની અત્યંત રૂચિ છે, અને પરપદાર્થની અત્યંત રૂચિ છે એને વર્ષ એને એમ થાય છે કે મને પરપદાર્થ અનુભવાય છે. પરપદાર્થની રૂચિને વર્ષ એને એવો આભાસ છે. આભાસ એટલે તો જ્ઞાની કે છે કે આભાસ છે, એ તો ખરેખર માને છે કે મને પરપદાર્થ મારામાં અનુભવાય છે. વસ્તુતા એમ બની શકતું નથી. જ્ઞાનમાં કોઈ પર પદાર્થ ભળી શકે, જ્ઞાનમાં રાગ પણ ભળી શકે, મિશ્રણ થઈ શકે, આવી શકે, એ વસ્તુ સ્થિતિમાં નથી. એવું બની શકતું નથી. ખરેખર તો એમ જ છે, જીવને અનાદિથી વર્તમાન સુધી એના જ્ઞાનનો અનુભવ થયો હોવા છતાં એણે હંમેશા એમ જ સ્વીકાર્યું છે કે મને પરનો અને રાગનો જ અનુભવ થાય છે. એમ ખરેખર માની લીધું છે, નથી એમ માની લીધું છે, તેથી તેને મિથ્યા કહેવામાં આવે છે. જો ખરેખર એમ બનતું હોય તો એને મિથ્યા નામ ના દેવાય, તો એ બરાબર છે, વાસ્તવિક છે. એટલે એ રીતનું છે કે રાગથી ભિન્ન પડવું તે સાધન છે. હવે કોઈ પણ દ્રવ્ય ક્ષેત્રકાર ભાવમાં ગમે તે પ્રકારનો ઉદય હોય, જ્ઞાનમાં જ્ઞાન થાય છે અને જ્ઞાનમાં બીજું કાંઈ થતું નથી, એવો જ્ઞાનના જ્ઞાનાનુભવને અવલોકવો જોઈએ. જ્યારે એને કોઈ પરપદાર્થનો જ્ઞાનમાં અનુભવ થાય છે એવું લાગે ત્યારે પણ વિચારથી સમજણ તો આવે છે ને, વિચારમાં તો સમજણ આવે છે, તો એને એ બાજુ પ્રયોગ કરવો જોઈએ કે વિચારથી પણ કે મારા જ્ઞાનમાં શું આવે છે. એ દ્રષ્ટાંત લઈએ હરખશોકનો, કે કોઈ પણ પદાર્થ ઈચ્છિત પદાર્થને સંયોગ થતા જીવને હર્ષ થાય છે, અને જે પદાર્થ એને લાભદાયક સુખદાયક માન્યો છે તે પદાર્થનો નાશ અથવા વિયોગ થતા એને દુઃખ થાય છે, શોક થાય છે. એવી કોઈ પણ હરખ અથવા શોકની બે પ્રકારની લાગણી છે, બંને વિષમ છે. વિષમ છે એટલે શું કે સરખી નથી, સમ એટલે સરખી, વિષમ એટલે વિરુદ્ધ એકબીજા છે. અને આત્માના સ્વભાવથી પણ એ વિરુદ્ધ છે એટલે પણ એને વિષમ કહેવાય છે. તો જ્યારે કોઈ પદાર્થ ઈચ્છિત પદાર્થનો સંયોગ થયો અને હરખ થયો, બહુ સારું થયું, ઠીક થયું, આનંદ થયો, ખુશી થઈ એમ લાગે છે ને. જ્ઞાનને તપાસ કે જ્ઞાનમાં શું મળ્યું, એ માણસને પૂરણપોળી ભાવે છે. એક દ્રષ્ટાંત લઈએ, એને ઘીમાં જગોળીને પૂરણપોળી અને પીરસી. હવે ભૂલ શું કરે છે જીવ, કે પહેલેથી જેને એની કલ્પના કરી રાખી છે કે આ ચીજ બહુ સારી, બહુ સારી એનો નિશ્ચય છે, બહુ સારી નો નિર્ણય છે, એનો નિશ્ચય થયો છે, એનો અભિમાન થયો પ્રથમ. અને એમાં જ્યાં સુધીમાં એને એ જ્ઞાનમાં આવે એટલે ખાય ત્યાં સુધી, દીભ ઉપર આવે એનો સ્વાદ ત્યાં સુધીમાં એને એનો રસ ઘૂંટી લીધો, ભલે થોડી ક્ષણો હોય, અલ્પ ક્ષણ હોય કે વધારે વખત હોય. વધારે વખતમાં એને ખબર પડી હોય કે આજે ભોજનમાં આ મારી ભાવતી ચીજ બનવાની છે, અથવા તો ઓચિંતો એને ભાણા ઉપર બેસે ત્યારે ખબર પડે. એને સમયનો કોઈ પ્રતિબંધ નથી કે વધુ સમય જોઈએ કે ઓછો સમય જોઈએ. નિશ્ચિત પદાર્થનો સુખ માટે નિશ્ચય કરેલા પદાર્થનો ઉદય આવવામાં થોડી ક્ષણ પણ એનો રસ લેવા માટે પર્યાપ્ત છે. થોડી ક્ષણો પણ એનો રસ લેવા માટે પર્યાપ્ત છે એટલે એનો એ રસ ઘૂંટાવો શરૂ થઈ જાય છે. જ્યારે ખરેખર ઇન્દ્રિય જ્ઞાનના સન્નિકર્ષમાં આવે છે ત્યારે તો એ ઘણો રસ રેડે છે કે વાહ બહુ સારું, આ એની એક મિથ્યા દ્રષ્ટિ જીવની અનુભવની પ્રક્રિયાનું પૃથ્થકરણ છે. એના બદલે શું થવું જોઈએ? આ પરિસ્થિતિ સર્વસામાન્ય છે સર્વજીવોની, એના બદલે શું થવું જોઈએ? એના જ્ઞાનાભ્યાસમાં આ રીતે પરભાવ અને પરપદાર્થનો રસ તોડવા માટે શું થવું જોઈએ? એક તો એને વિચારથી દ્રઢ નિશ્ચય, મક્કમ નિશ્ચય થવો જોઈએ કે કોઈ પર પદાર્થ આ જ્ઞાનને માટે ઇષ્ટ પણ નથી, આ જ્ઞાનને માટે અનિષ્ટ પણ નથી. આ જ્ઞાન એટલે આ જ્ઞાનની આત્માને માટે, મારા જ્ઞાન માટે કોઈ ઠીક નથી, મારા જ્ઞાન માટે કોઈ ઠીક નથી. મારા જ્ઞાનમાં તો માત્ર જ્ઞાન જ છે, આ સિવાય મને ઠીક અઠીક પણ જ્ઞાનમાં શું હોઈ શકે? એવો નિર્ણય કર્યા છતાં ઠીકપણાની લાગણી રાગ નહીં તૂટે જલ્દી, પહેલા રાગનો રસ તોડવાની પ્રક્રિયા શરૂ થશે. અને રાગના વિષયમાં હંમેશા એમ જ બને છે કે પહેલા રસ મટે છે પછી રાગ મટે છે. રાગમાં એકલો રાગ નથી થતો જીવને, પણ રાગના અત્યંત રસને રુચિ સહિતનો રાગ થાય છે. તો પહેલા એને રસને રુચિ તૂટી તૂટવી જોઈએ તો રાગનો અભાવ થાય, નહીતર રાગનો અભાવ ન થાય. આ એનો એક નિયમ છે. પૂજ્ય ગણેશના વચનામૃતમાં એક વિષય આવે છે કે રુચિ મટાડ્યા વિના ઉપયોગને અંદરમાં વાળવાનો કે સ્થિર કરવાનો પ્રયત્ન કરીશ, પણ તું સ્થિર ઉપયોગમાં આવી શકીશ નહીં. કેમ કે જીવની રુચિ અને રસ પર પદાર્થ ઉપર પીડ્યો છે, એમાં મમત્વને એકત્વ એણે સ્થાપી રાખ્યું છે, એમાં કઈ ફેરફાર થાય ને એનો ઉપયોગ વળી જાય એવું તો કોઈ દિવસ બની શકે નહીં, અશક્ય છે. તો એ રસ તોડવાની આ પ્રક્રિયા છે કે નિશ્ચયમાં, વિચારપૂર્વકના નિશ્ચયમાં પણ કોઈ પણ પદાર્થ ઇષ્ટ પણ નથી, કોઈ પણ પદાર્થ અનિષ્ટ નથી, એવો એને દ્રઢ નિશ્ચય હોય. અને એ નિશ્ચય વર્તતો હોય ત્યારે પણ કોઈ પદાર્થનો, ઉદયમાન પદાર્થનો ખાવું પીવું આ બધા સંયોગ વિયોગ થયા કરે છે ને, વ્યવહાર જે ચાલે છે જીવને અજીવ સંબંધી, એમાં એને નિશ્ચય અનુસાર વર્તવાનો પ્રયાસ કરે છે ત્યારે એ એમ અવલોકે છે કે આ ઠીકપણું લાગ્યું, પૂરણ પૂરી ખાધી ત્યારે ઠીકપણું લાગ્યું, મારા જ્ઞાનમાં શું આવ્યું, જ્ઞાનમાં ગળપણ આવ્યું, જ્ઞાનમાં ઘી આવ્યું, જ્ઞાનમાં આવ્યું શું, જ્ઞાનમાં શેનો પ્રવેશ છે કે જ્ઞાનમાં જાણવું થયું, જાણવા સિવાય જ્ઞાનમાં કાંઈ થયું નથી થયું. તેથી અવલોકનમાં એમ અવલોકે કે હું જ્ઞાન સ્વભાવી છું, તેથી સહજ જ્ઞાનનું થવું એ સહજ છે, મારામાં જ્ઞાનનું થવું તે સહજ છે. તે જ્ઞાનમાં કોઈ પણ પરપદાર્થ અને પરભાવનો પ્રવેશ નથી એમ ભિન્ન પડવું, જુદા પડવું, જુદા પડવાનો વિચાર કરવો એમ નથી કહ્યું, જુદું પડવું એમ કહ્યું છે.
બરોબર,
શું
જુદું પડવું?
માણસ એમ કે છે ભેદજ્ઞાન કરવું એમ અમે સમજ્યા છીએ, એટલે ભેદજ્ઞાન કરવું એવો વિચાર આવે છે, પણ ભેદજ્ઞાન કરવું અને એવો વિચાર અને ભેદજ્ઞાન એમાં તો ફરક છે. વિચાર પોતે ભેદજ્ઞાન નથી, વિજ્ઞાન કરવું એવો વિચાર પોતે ભેદજ્ઞાન નથી. ભેદજ્ઞાન તે ભેદજ્ઞાન છે, અને ભેદજ્ઞાનનો વિચાર તે ભેદજ્ઞાનથી અન્ય પર્યાય છે.
બરોબર,
અહીંયા એમ કે છે ભેદજ્ઞાન કરવું, રાગથી ભિન્ન પડવું તે સાધન છે. એટલે શું કહ્યું છે એમાં કે પોતાની હસ્તી પકડવી જોઈએ.
બરોબર,
રાગથી ભિન્ન હું છું ખાલી નથી, નાનાદી ચૈતન્ય સ્વભાવ વાળો, ચૈતન્ય સ્વભાવમય હું રાગથી ભિન્ન છું, રાગ થાય ત્યારે પણ રાગમય હું નથી, હું ચૈતન્યમય જ્ઞાનમય છું એમ ભિન્ન પડવું, ભિન્ન અસ્તિત્વ ગ્રહણ કરવું એને ભિન્ન પડવું એમ કહેવામાં આવે છે.
બરોબર,
એ સાધન છે, આ સિવાય બીજું કોઈ સાધન નથી. ભલે શરૂઆતમાં આવા પ્રયાસમાં પહેલે ધડાકે સફળતા ન મળે, પણ આની વારંવારની પ્રેક્ટિસ માવરો કરવામાં આવે, સર્વ ઉદયના કાળમાં વિજ્ઞાન કરવા માટે, ભિન્ન પડવા માટેનો પ્રયાસ કરવામાં આવે, તો એ પ્રયાસની અંદર શું કાર્ય થયું કે જે ઉદયના કાળમાં એનો પરપદાર્થ પ્રત્યેનો રસ અને રુચિ તીવ્ર થતા હતા, એના બદલે એના ઉપર ફટકો પડે છે, પહેલો ઘા પડે છે એ એના રસ ઉપર પડે છે, અને રસ ઉપર જે આ પ્રકારે ઘા પડે છે, આ પ્રકારે રસ ફીકો પડે છે, એ પાયાનું કામ છે, આ મૂળ પાયાનું કામ છે. આવું પાયાનું કામ થયા વિના ચણતરનું કામ કોઈ રીતે થાય એવું નથી. ધર્મનું જે ચણતર કરવું છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય, એ મૂળ પાયાનું કામ થયા વિના કોઈ રીતે થાય એવું નથી. આ પરિસ્થિતિ છે. એટલે પરલક્ષી જ્ઞાન છે ત્યારે આત્મા સિદ્ધ જાણવો છે એમ તું પૂછે છો કે મને તો આત્મા જણાય નહીં, હું તો પરલક્ષી જ્ઞાન વાળો છું, મને ક્યાંથી આત્મા જણાય એમ વિચારવાને બદલે તું કામે લાગ એમ કે છે. કયા કામે લાગ? કે રાગ થી ભિન્ન પડવાના કામે લાગવું જોઈએ. રાગ થી ભિન્ન પડવામાં પરપદાર્થ થી ભિન્ન પડવાનો વિષય આવી જાય છે, કેમ આવી જાય છે કે રાગ છે એ પરપદાર્થ સંબંધિત પર્યાય છે. પરપદાર્થની સાથે સંબંધ રાખવા વાળો જીવનો વિકારી પર્યાય તે રાગ છે. રાગ એટલે પર અભિલાષ, અન્યની અભિલાષ. આમ તો પરપદાર્થ તો પરપદાર્થ જ છે,
બરોબર.
પરપદાર્થ તે સ્વ પદાર્થ નથી, પરપદાર્થ તો પરપદાર્થ છે. જળ રજકણમાં જ રહ્યા છે. જીવ પદાર્થમાં જ રહ્યો છે,
બરોબર.
બંને પોતપોતાના સ્વરૂપમાં અવસ્થિત હોવા છતાં, એટલે પોતાના સ્વચતુષ્ટયમાં, દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ, સ્વચતુષ્ટયમાં અવસ્થિત હોવા છતાં એક રાગ એવી ચીજ છે કે જે સંબંધ કરે છે, બંનેને જોડે છે. રાગના માધ્યમથી જીવ પરપદાર્થ સાથેનું જોડાણ છે, જોડાણ વાળો છે એમ ગણવામાં આવે છે. એ રાગથી જ ભીન પડવું આવે પણ એમ કે છે,
બરોબર.
રાગને જ તોડવો, પરપદાર્થમાં તો રહેલો જ છે. એ તને કાંઈ તારામાં આવીને નુકસાન કરે એ પરિસ્થિતિ તો છે, કોઈ તત્પર પદાર્થ તારા આત્મામાં આવે, પ્રવેશ કરે, સ્પર્શ કરે અને નુકસાન કરે કે લાભ કરે કે સુખ કરે કે દુઃખ કરે, એ તો પરિસ્થિતિ છે નહીં. ફક્ત એ સંબંધીના તારા કલ્પિત પરિણામો, સુખના દુઃખના લાભના અલાભના જે કોઈ તારા કલ્પિત પરિણામો છે, એમાં દુઃખ રહેલું છે એ અજ્ઞાન ભાવે થાય છે અને એનો રસ તને ત્યાં રોકી રાખે છે, એની રુચિ તને ત્યાં રોકી રાખે છે અને તને તારું પોતાનું જ્ઞાન, સ્વસન્મુખતા અને તારામાં તન્મયતાને લીનતા થવા દેતો નથી. આ પરિસ્થિતિ છે. એટલી પહેલી વાત એ કીધી કે રાગથી ભિન્ન પડવું તે સાધન છે. એટલે રાગથી ભિન્ન જ્ઞાનમય એવા પોતાના સ્વરૂપનો અનુભવ કરવો તે એક જ સાધન છે. પણ રાગમાં હું પણ એકત્વપણે ઉભેલો હોવાથી એને રાગથી ભિન્ન પડવાની શરૂ કહેવામાં આવે છે. શરૂઆતથી કે તું જ્યાં ઊભો છું ત્યાંથી પાછા ફરવું છે, ત્યાંથી આ દિશામાં આવવું છે. રાગથી ભિન્ન પડવું એટલે દિશા ફેરવવી,
બરોબર.
પરિણામની દિશા બદલાયા વિના દશા બદલાય એવું કદી બનતું નથી,
બરોબર.
એના દિશા બદલાય છે અને દિશા બદલાય તો દશા બદલાય છે, નહીતર પરલક્ષી પરિણામમાં ગમે તે ક્રિયા કરે, ચાહે તો શાસ્ત્ર જ્ઞાનની ક્રિયા કરે, ચાહે તો શરીરની કોઈ પણ વ્રત નિયમ સંયમ લઈને ક્રિયા કરે, પણ એ બધી ક્રિયા પરલક્ષી, પરની સાથે સંબંધ તોડવાને બદલે પરની સાથે સંબંધ જોડનારી હોવાથી લાભનું કારણ તો કદી થતું
નથી.
આ પરિસ્થિતિ છે. દાદા સાહેબ માં આવ્યો હતો ને, મારા સાથે સ્થિર યોગમાં આવવું છે એનો ઉપાય બતાવો. ભાઈ વાત કરી હતી તમારે કઈ જાણવું કરવું હોય તો આપણે દેખાવીએ કઈ શકતા. એમણે પ્રશ્ન કર્યો, મારો એક પ્રશ્ન થયો, સ્થિર યોગમાં કઈ રીતે આવું,
બરોબર.
સ્થિર યોગ એટલે ઉપયોગ, સ્થિર ઉપયોગ, આત્મામાં સ્થિર ઉપયોગ કેમ કરવો? હું પ્રશ્ન ત્યાં પછી પોપટભાઈ છે ને, માજી કલેક્ટર પોપટભાઈ, ત્યાં જૂના પરિચય છે, એ મળી ગયા બેઠા હતા એ રીતે સાથે. જુઓ, આપણે ધર્મના ક્ષેત્રમાં બાહ્ય વ્યવસાયથી નિવૃત્ત લઈને આવ્યા, એ પોતે નિવૃત્ત થયેલા છે. હવે સ્થિર યોગ કરવો એટલે આત્મામાં ઉપયોગને સ્થિર કરવો. તો આત્મામાં ઉપયોગને સ્થિર કરવો એનો અર્થ જ કે પર પદાર્થમાંથી ઉપયોગને છોડાવો, પર પદાર્થથી છોડાવો અને શુભાશુભ પરિણામથી પણ એને છોડાવો. ત્યારે સ્થિર થાય ને આત્મામાં. તો આવી ભૂલ નથી થતી ને, આ જરા વિચારવું કે આપણે જે કાંઈ ધર્મના નિમિત્તે ધર્મના બહાને જે કાંઈ કરીએ છીએ એમાં વધારે શુભાવ શુભ રાગને દ્રઢ કરીએ અથવા એ શુભ રાગ અનુસાર શુભ યોગની જે ક્રિયા થાય, મન વચન કાયાના શુભ યોગની જે ક્રિયા થાય, શુભ યોગ અને શુભ ઉપયોગ એને વધારેમાં વધારે કરવાનો કોઈ પ્રયાસ કરતા હોય ને, એ જાતના જ બધા ઇનિશિયેટિવ લેતા હોય, એવું તો કઈ આપણે નથી કરતા ને. જો એમ કરતા હોઈએ અને આપણે એવી અભિલાષા રાખીએ કે મારો ઉપયોગ આત્મામાં સ્થિર થાય તો સારું, તો જેનાથી જુદા પડવું છે ને જેનાથી છૂટા પડવું છે એની સાથે તો વધુ દ્રઢપણે એકમેક થવાના પ્રયત્નમાં ધર્મના નિમિત્તે એને સાધન માનીને એને કલ્યાણનું કારણ માનીને આપણે કરીએ તો કોઈ રીતે કોઈ કાળે સ્થિર યોગ થવાનો પ્રશ્ન રહેતો નથી. ભેદ જ્ઞાન એ એક જ આની ચાવી છે. મારા જેમ પૂછ્યું હતું કે મને શું હા એના બાને ધર્મના બાને એમાં એકત્વ થાય છે ખરેખર. તો મારો પ્રશ્ન એ હતો કે ટૂંકી વાત કરી દીધું, આના માટે ટૂંકું સાધન શું છે, ટૂંકી ચાવી બતાવી દીધી. ટૂંકી ચાવી તો ભેદ જ્ઞાન આના માટે પ્રસિદ્ધ છે. જુદું પડવું સર્વ પ્રકારના શુભાશુભ પરિણામથી ભિન્ન, જુદું પડવું અને શરીરના મન વચન કાયાના યોગથી પણ જુદું પડવું, ભિન્ન પડવું, એક જ એનું સાધન છે. અને એ પ્રકારના મહાવરાથી એ પ્રકારના પ્રયત્નના અભ્યાસથી એમાં સફળતા મળે, ભલે પહેલે તબક્કે સફળતા ન મળે, સાથે વિચારો આવ્યા કરે, પણ એનો વારંવાર પ્રયત્નનો અભ્યાસ, પ્રયત્નરૂપ અભ્યાસ થાય તો જરૂર ભેદ જ્ઞાન થાય છે કે જેનું ફળ શુભ શુદ્ધ ઉપયોગ અથવા સ્થિર ઉપયોગ કહેવામાં આવે છે. એનો કોને નિશ્ચય તોડવો જોઈએ, નિશ્ચય તોડવો જોઈએ. આ પૂરણ પોળી ખાધી ત્યારે એને નિશ્ચયને પકડવો જોઈએ, મેં શું નિશ્ચય કર્યો છે કે આ મને ઠીક લાગ્યું, હવે મારો શું નિશ્ચય છે. જ્યારે ઊંધો પ્રયોગ થઈ રહ્યો છે ત્યારે એની ઊંધે ચાલવું, ઊંધાની ઊંધે હવળું થાય તો સિદ્ધિ થાય, કે આમાં સારું શું જ્ઞાન થાય છે, રાગ થાય છે, સ્વાદ જ્ઞાનમાં જણાય છે, ગળપણ ઘી વગેરેનું, આમાં સારું શું છે અને ખરાબ શું, જ્ઞાનમાં જાણવા સિવાય કાંઈ થતું નથી ને. જાણવું તે જ મારું કાર્ય છે, જાણવા પૂરતી જ મારી સીમા અને મર્યાદા છે. ઠીક અઠીક પણ તો કલ્પના માત્ર છે અને એ કલ્પના તો એના આગળના અનુભવથી સમજશે કે એક બે ત્રણ ચાર કેટલીક પૂરણ પૂરી થશે. જો સારી હોય તો એનું સુખ વધતું જવું જોઈએ. એક મટકું ખાતા સુખ થયું, 50 મટકા ખાતા 50મી વખત દુઃખ ન થવું જોઈએ ને, પછી સુખ જ થવું જોઈએ અને સુખ જ વધવું જોઈએ, સુખની ઉત્તરો ઉત્તર વૃદ્ધિ થવી જોઈએ. તો એના અનુભવને તો તપાસવો જોઈએ કે આની અંદર એક કલ્પના થાય છે, સારાપણાની કલ્પના થાય છે. કલ્પનાના સ્વરૂપને પણ વાસ્તવિક અવલોકન કરીને ઓળખે નહીં, સમજે નહીં. કલ્પનાને કલ્પનાપણે પણ સમજે નહીં, કલ્પનાને બદલે એને વાસ્તવિકતા સમજે કે ખરેખર આ સારું લાગે છે, ખરેખર આ ઠીક છે, ઠીક પણ આની કલ્પના નથી પણ ઠીક છે, તો એ રસ ક્યારે તૂટે? એ રસ ક્યારે ન તૂટે. તમામ પરિણામનો દોર અથવા આધાર સ્વયં એક રસ ઉપર જ છે. જયારે રાગ નો ત્યારે રાગ સિદ્ધિ અનુભવ થાય છે. જેમ જેમ રાગ રસ જ્ઞાનાભ્યાસ થી તૂટે તેમ તેમ જ્ઞાન રસ જામતો જાય. આમ એક સાથે ક્રિયા બને છે, એક સાથે ક્રિયા થાય છે, વારા ફરતી નથી થતી, સાથે જ થાય છે. જેમ આમાં લીધું ને અનુભવ પ્રકાશને કે શબ્દ સાધક છે, અર્થ સાધ્ય છે, અર્થ સાધક છે ને જ્ઞાન રસ સાધ્ય છે, આટલું લીધું. તો તમે અર્થ તો સમજાય છે, સ્મૃતિ શ્રુત જ્ઞાનમાં અર્થ સમજાય છે, એમાંથી જ્ઞાન રસમાં આવવું જોઈએ. રાગ રસ તૂટવો જોઈએ ને જ્ઞાન રસ વધવો જોઈએ, આમ થવું જોઈએ. યુનિટી છે. પ્રજ્ઞા છીણીને સાધન કહો કે અનુભૂતિને સાધન કહો, તે એક જ સાધન છે. પ્રજ્ઞા છીણી એવું અહીંયા જ્ઞાનની પર્યાયને ઉપમા આપી છે. ઉપમા એટલા માટે આપી છે કે છીણી છે એ કટકા કરવાનું, બે કટકા કરવાનું, ટુકડા કરવાનું કામ કરે છે. એની ધાર છે તીક્ષ્ણ છે. આ બે પોઈન્ટ ઉપર જ્ઞાનની પર્યાયને પ્રજ્ઞા છીણીની ઉપમા આપી છે શાસ્ત્રકારોએ. સમયસારમાં મોક્ષ અધિકારમાં શરીરનો ત્યાગ થતા સિદ્ધાલયમાં આત્મા ગમન કરે છે ત્યારે એને દ્રવ્ય મોક્ષ પણ કહેવામાં આવે છે. એ દ્રવ્ય મોક્ષ કેવો હોય ને ભાવે મોક્ષ કેવો હોય, આચાર્ય દેવે ત્યાં પ્રજ્ઞા છીણીને વીર જ્ઞાનનો વિષય એજન્ડા ઉપર લીધો છે. વીર જ્ઞાનનો ચિતાર ખડો કર્યો છે ત્યાં. વીર જ્ઞાનના પ્રયોગને બહુ અતિ સ્પષ્ટપણે વર્ણ્યો છે. કારણ એ કે મોક્ષનું મૂળ ભેદ વિજ્ઞાન છે. માટે અંગદચંદ્રાચાર્ય અને કુંકુંડાચાર્યની શૈલી છે કે જે વિષયને કહેવા ધારે છે એના કારણ કાર્યને સાંગો પાંગ ચર્ચે છે. આ એની શૈલી છે. 144 ગાથામાં શુદ્ધોપયોગની વાત લીધી. સ્થિર ઉપયોગ આત્મામાં કેમ થાય ત્યારે પહેલા એની કારણની ચર્ચા કરી કે પહેલા તો દ્રવ્યશ્રુત દ્વારા જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરવો. નિશ્ચય કારણ છે અને શુદ્ધોપયોગ કાર્ય છે એમ લીધું. એમ કારણ કાર્યનો વિષય અનેક જગ્યાએ એ ધ્યાનથી એ દ્રષ્ટિકોણથી જુઓ તો એ રીતે વિષયની ચર્ચા છે. પ્રજ્ઞા છીણીને સાધન કહો કે અનુભૂતિને સાધન કહો, તે એક જ સાધન છે. જ્ઞાનની પર્યાય રાગ ને જ્ઞાન વચ્ચે એક મેઘપણું થઈ રહ્યું છે. એમાં રાગની મર્યાદા અને જ્ઞાનની મર્યાદા, પરિણામ રાગના અને જ્ઞાનના જ્ઞાનની સીમાને ભિન્ન ભિન્ન જ્ઞાનમાં લીએ છે. બે વચ્ચે એક મેઘ ભેળસેળ પણ હતું એને બદલે અહીંયા રાગ છે ત્યાં જ્ઞાન નથી, જ્ઞાન છે ત્યાં રાગ નથી. એમ રાગ ને જ્ઞાન ને ભિન્ન ભિન્ન પાડનારી જ્ઞાનની સૂક્ષ્મતા એને અહીંયા પ્રજ્ઞા છીણી એવી ઉપમા આપવામાં આવે છે. બે બે કાર્ય કેટલું કાર્ય થાય છે કે રાગ ને ભિન્ન પાડે છે અને જ્ઞાનમય એવા પોતાને અભિન્નપણે ગ્રહે છે. આટલું કાર્ય કરે છે. રાગને ભિન્ન પાડે છે એમ પહેલા એટલા માટે એ ક્રમ કહે છે કે રાગમાં અભિન્ન થઈ રહ્યો છે એટલે એ ક્રમ કહે છે. વસ્તુતા એ અક્રમપણે જ્ઞાનમય એવા પોતાને અભિન્નપણે ગ્રહણ કરતા રાગથી ભિન્નપણું થઈ જાય છે. રાગથી ભિન્નપણું કરવા માટે રાગ તે ભિન્ન એમ જોવું પડતું નથી. જ્ઞાનના ગ્રહણમાં રાગનું ભિન્નપણું અનુભવમાં આવે છે અને બંને એક સાથે જ કાર્ય થાય છે. કહેવામાં ભલે આમથી કહે કે અહીંથી કહે, જ્ઞાનથી કહે કે રાગથી કહે, કાર્ય તો એક જ સમયમાં છે. એને પ્રજ્ઞા છીણીનું સાધન કહેવામાં આવ્યું છે. એ પ્રજ્ઞા છે, સાધન છે. આ સિવાય બીજો કોઈ ઉપાય છે નહીં. બીજું એક પરલક્ષ ને સ્વલક્ષ ના વિષયમાં થોડોક વધારે દ્રષ્ટાંતથી વિચાર કરીએ તો કે જેમ કોઈ બીજાના બીજાએ કહેલી વાત પોતા ઉપર ઓઢે છે કે આ મને કહ્યું, મને સંભળાવ્યું, એમ પર પદાર્થ ઉપરથી સ્વ પદાર્થ ઉપર પોતે આવી જાય છે. મને લાગ્યું, મને ચોંટ્યું, મને કહી દીધું, મને આ મને મને આમ ગણ્યું એવો એ અનુભવ કરવા લાગે છે. ત્યારે એને એ મને 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 એમ પોતા લક્ષમાં રહે છે. એ અહીંયા જે રાગની જ્ઞાનની આત્માની જે કાંઈ વિષય ચાલે છે, વાત ચાલે છે, એ વાતમાં એને પોતાને લેવો જોઈએ.
બરોબર.
કે આત્મા જ્ઞાનમય એટલે હું જ્ઞાનમય, તો એને જ્ઞાનના પ્રગટ લક્ષણથી જ્ઞાનના પ્રગટ અનુભવથી એને લક્ષ્ય ફેરવવું જોઈએ.
બરોબર.
જ્ઞાન ઉપર આવવું જોઈએ. એને જે પરલક્ષ છે એકલો રાગ અને રાગનો વિષયમાં તન્મયપણું છે ત્યાંથી એને દિશાંતર કરવા માટે, દિશા બદલવા માટે. જો એમ કહેવામાં આવ્યું કે ભાઈ તું રાગાદી અને દેહાદી સ્વરૂપ નથી, તું તો આત્મા છો, જ્ઞાન સ્વભાવી જ્ઞાનમય આત્મા છો, તો એને જ્ઞાન થઈ રહ્યું છે એના ઉપર એને આવવું જોઈએ કે નહીં? લક્ષ ફેરવવું જોઈએ. પરલક્ષી જ્ઞાનમાં ભલે આત્મા નહીં જણાય, પણ પરલક્ષ ને ફેરવીને સ્વ ઉપર લક્ષ કરતા આત્મા જરૂર જણાશે. જરૂર જણાશે એમ નહીં, જણાયા વિના રહેશે નહીં ને જણાશે. જણાશે, જણાશે ને જણાશે. આ પરિસ્થિતિ સ્પષ્ટ છે. એ બદલવા માટે એને એમ કહે છે કે તું રાગમાં એકાકાર થઈ રહ્યો છો, એ રાગથી ભિન્ન પડ. એ તો એક વિચાર આવ્યો, વિચાર હતો.
બરાબર.
પણ જ્ઞાનમાં પોતાને જ ગ્રહણ કરતા, જ્ઞાનમાં પોતાનું જ લક્ષ કરતા પરલક્ષ છૂટી જાય છે. તેથી પરલક્ષી એવા મને આત્માનું આત્માનું જ્ઞાન કેમ થાય, મને પરલક્ષી જ્ઞાનમાં આત્મા કેમ જણાય, એ પ્રશ્ન તારો ઉભો રહેતો. એ અસમાધાન કરું, અહીંયા સમાધાનપણાને પામે છે. આ અસમાધાન છે કે હું ઇન્દ્રિય જ્ઞાન વાળો, હું પરલક્ષી જ્ઞાન વાળો, મને આત્મા કેમ જણાય? આત્મા તો અતિન્દ્રિય સ્વરૂપે છે અને અતિન્દ્રિય સ્વરૂપે જે આત્મા છે એ ઇન્દ્રિય જ્ઞાનમાં અને પરલક્ષમાં ન જણાય, એ તો આ સ્પષ્ટ સમજણમાં આવ્યું છે. મને ક્યાંથી જણાય આત્મા? ભાઈ તારું એવું મૂળ સ્વરૂપ નથી, પરલક્ષી જ્ઞાન વાળો એવો તું એ તારું મૂળ સ્વરૂપ નથી, અને એવો તું કાયમી છું એમ તારે સ્વીકારી લેવાની જરૂર નથી. એ પરલક્ષ પલટીને સ્વલક્ષ કેમ કરવું? એ ભેદ જ્ઞાન દ્વારા કરવું. સર્વ ઉદયના કાળમાં ગમે તે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ હોય, સીધું જ્ઞાન ઉપર આવવું જોઈએ કે મને જ્ઞાન થાય છે, મારામાં જ્ઞાન થઈ રહ્યું છે, અને જ્ઞાન થઈ રહ્યું છે ત્યાં કાંઈ બીજું થતું નથી. જેટલા જ્ઞાન ઉપરના આઘાત પ્રત્યાઘાત છે માત્ર પ્રતિબિંબ છે, જ્ઞાન વજ્રને કાંઈ થાય એવું
નથી.
જ્ઞાન તો વજ્ર સમાન છે, એને કાંઈ થાય એવું નથી. જે કાંઈ એક્શન રિએક્શન, જે આઘાત પ્રત્યાઘાત જે કાંઈ છે, એ તો માત્ર જ્ઞાનની સ્વચ્છતામાં પ્રતિબિંબ માત્ર છે. જ્ઞાનને કાંઈ થાય છે, લાભ થાય, નુકસાન થાય, રસ થાય, સુખ થાય, જ્ઞાનમાં થઈ શકતું નથી. એમ જો એ વારંવાર રસ તોડે, જે ઉદયમાં હોય તે ઉદય સંબંધિત રસ તોડે અને પોતે જ્ઞાનમય છે એમ અનુભવ કરવાની કોશિશ કરે, પ્રયાસ કરે, ભલે અનુભવ ન થાય પણ પ્રયાસ તો થાય ને. એ પ્રયાસ છે, અનુભવનો પ્રયાસ તે અનુભવનું કારણ છે, અથવા અનુભવનો પ્રયાસ અનુભવ રૂપી ફળને ઉત્પન્ન કરે છે, અને એ સિવાયનો કોઈ પણ પ્રયાસ, કોઈ પણ ક્રિયા અનુભવ રૂપી ફળને લાવી શકતું નથી. અને આ એક અનુભવ એવી ચીજ છે કે જે ભવ બ્રહ્માંડના અભાવનું નિયમબદ્ધ કારણ છે, નિયત કારણ છે. ભવના અભાવનું કોઈ નિયત કારણ હોય, ત્રણે કાળે જે કારણ છે એટલે એને નિયત કહેવામાં આવે છે. નિયત એટલે જેમાં ફેરફાર ન થાય, નિયમબદ્ધ હોય એને નિયત કહેવામાં આવે. એક જ કારણ છે. રાગની ઉત્પત્તિ જ્ઞાનમાં થતી નથી, ઉત્પન્ન થયેલો રાગ જ્ઞાનમાં પ્રતિબિંબિત થતા જણાય છે. પ્રતિબિંબ પડે એ જણાય છે એમ કહેવામાં આવે છે. જે પદાર્થનું, જે ભાવનું જ્ઞાનના પડદા ઉપર પ્રતિબિંબ પડે છે, જ્ઞાન એક જ્ઞાન દર્પણ જેવી ચીજ છે કે જેમાં પ્રતિબિંબ આવે છે, ચૈતન્ય દર્પણ છે એટલે જણાય છે એમ કહેવામાં આવે છે. પણ લક્ષ જો રાગ ઉપર હોય તો જ્ઞાન અનુભવમાં આવતું હોવા છતાં, પ્રતિબિંબ વાળું પણ જ્ઞાન અનુભવમાં આવતું હોવા છતાં એ એમ મિથ્યા આભાસથી અનુભવ કરે છે કે ખરેખર મને પરચીજ અથવા રાગ મને થાય છે, ઠંડી મને લાગે છે ને રાગ મને થાય છે એમ એને અનુભવ થાય છે. એમ ખરેખર એને લાગે છે, અનુભવ થાય છે એટલે ખરેખર એવું એને અનુભવાય છે, ખરેખર એમ નથી. એ ભ્રાંતિગત સ્થિતિ છે. જો એ એકલા જ્ઞાનને અવલોકે, એકલા જ્ઞાનને અવલોકે તો જ્ઞાનની અંદર જ્ઞાનાનુભવ રહ્યો છે.
બરોબર.
શું છે
જ્ઞાનાનુભવ?
જો એકલા જ્ઞાનને અવલોકનમાં લઈએ તો એમાં જ્ઞાનનો અનુભવ રહ્યો છે, જ્ઞાનનો રસ રહ્યો છે, ટૂંકામાં અનુભવ રસ રહ્યો છે. જ્ઞાન રસ કહો કે અનુભવ રસ કહો, તો એને એ રસ કેળવવો જોઈએ. એ રસની કેળવણીનો એક તબક્કો, એક સ્ટેજ એવું આવે છે કે જેમાં એકાકારપણે જ્ઞાનમાં જ્ઞાનનો ઉપયોગ સ્થિર થાય છે અને ત્યારે રાગની ઉત્પત્તિ હોતી નથી, થતી નથી. ત્યારે રાગનો પ્રથમ અભાવ થયો સમ્યક દર્શનમાં અને મોક્ષ માર્ગ પ્રગટ થયો એમ કહેવામાં આવે છે. પણ એ અત્યંત જ્ઞાન રસના પ્રવેશમાં અત્યંત અત્યંત આગળ વધતા કેળવતા 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 એકદમ એકાકારપણે માત્ર જ્ઞાનનો અનુભવ રહે છે અને રાગની ઉત્પત્તિ થતી નથી, એને નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ કહેવામાં આવે છે. એને સાધન કહ્યું. એને પ્રજ્ઞા છીણી એમ કહેવામાં આવે છે. બાકી કોઈ સાધન નથી, શાસ્ત્રનો સ્વાધ્યાય સાધન નથી, અને બીજી કોઈ વ્રત નિયમ સંયમની ને માળા પૂજા ને દાનની દયાની ને જાત્રાની કોઈ ક્રિયા સાધન નથી. માત્ર તે પરિણામો ઉપર સાધનનો વ્યવહાર અથવા ઉપચાર કરવામાં આવ્યો છે, તે પણ તેવા જીવોને સંબંધમાં કે જે જીવોએ આવો શુદ્ધ ઉપયોગ પ્રગટ કર્યો છે તેવા જીવોના સંબંધમાં. બીજાને તો સાધનનો ઉપચારે લાગુ પડતો નથી,
બરાબર.
મૂળમાં અનુપચાર પર્યાય પ્રગટે નથી, એને ઉપચરિત પર્યાયનો પ્રશ્ન રહેતો નથી.
સ્વરૂપ રસ કેળવણી થી
જ્ઞાન રસ કેળવવો જોઈએ. જ્ઞાન રસ એટલે તો કયું અર્થ સાધક છે અને જ્ઞાન રસ સાધ્ય છે, અર્થમાંથી એને જ્ઞાન રસ આવવો જોઈએ. આત્મા શબ્દ કયો, જ્ઞાન શબ્દ કયો, એનો અર્થ ભાષીને એમાંથી આત્મરસ અને જ્ઞાન રસ એને સાધ્ય થવો જોઈએ, કેળવો સાધવો જોઈએ. ચૈતન્યની ક્રિયા થતી નથી. એકનું પરલક્ષી જ્ઞાન હોય અને એકલો રાગ હોય, એ રાગ ને ઘૂંટે પરલક્ષી જ્ઞાન ને જોડી જોડીને રાગને ઘૂંટે અને રાગને દ્રઢ કરે એકત્વ પણ એમાં કદી લાભ ન થાય, એ નુકસાનનું કારણ છે. એ નુકસાનનો વેપાર છે, એ લાભનો વેપાર નથી. આત્માને લાભનું કિંચિત માત્ર કારણ નથી. પણ નીચે જોવે છે, દ્રષ્ટિ નીચે છે ને, એટલે તર્ક એમ આવે છે. સંસારમાં સંસારી જીવો તો પાપમાં પડ્યા છે, ધંધો વેપાર કારખાના બીજું ત્રીજું આ તે છે, તે કાંઈ નહીં તો ગ્રસ્થાદિના જે વ્યવસાયમાં ઉદયમાં છોકાય જીવનો કુટારો તો છે કે નહીં. અગ્નિ કાયના જીવો અણાય, વાયુ કાયના અણાય, પાણી કાયના અણાય, એક ઇન્દ્રિય બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય ચાર ઇન્દ્રિય પંચેન્દ્રિય જીવોની હિંસા સ્થાવરની જે હિંસા થાય છે એના કરતા શુભયોગમાં રહે તો એ જીવોની હિંસા પડાય. અને એના કરતા તો ઠીક ને, ઓલા કરતા હોય એના કરતા તો આ ઠીક ને. ભાઈ તારી નજર નીચે છે, નીચ દ્રષ્ટિથી કદી ઊંચે આવતો નથી. નીચે વાળાથી હું સારો, નીચે વાળાથી હું સારો, નીચે વાળાથી હું સારો એ વાત યોગ્ય નથી. કોઈ માણસ અત્યારે વાણિયાના કુળમાં જન્મ છે એ એમ એમ વિચાર કરે કે હું વાઘરી કરતા સારો, હું ધેડ કરતા સારો, હું ચમાર કરતા સારો, હું ભંગી કરતા સારો, એ વિચાર કરે છે. એનો શું અર્થ છે? એનો કઈ અર્થ નથી. મારા કરતા જે સારા છે એના ઉપર દ્રષ્ટિ રાખીને હું સારો થવાનો પ્રયત્ન કરું. નીચે વાળા કરતા હું સારો છું એમ સારાપણાનું કોઈ અભિમાન કેળવવા જેવું નથી. એમ જ્યારે કોઈ શુભોપયોગને છોડીને શુદ્ધોપયોગમાં આવવાનો જે કોઈ ઉપદેશ છે શાસ્ત્રની અંદર આચાર્યોનો ભગવાનનો, ત્યારે નીચી દ્રષ્ટિના પોઈન્ટને મુખ્ય કરે, એ મુદ્દાને મુખ્ય કરે કે ઓલા કરતા તો સારો ને, ઓલા કરતા તો સારો ને, ઓલા કરતા તો સારો ને, એટલું તો કરે છે ને, તો એ જે ત્યાં કહેવા ધારે છે એના ઉપર એનું લક્ષણ આવે. અને એ નીચી દ્રષ્ટિથી પરિણામની સ્થિતિ નીચે જાય છે. નીચી જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, દ્રષ્ટિ નીચે હોતા પરિણામની સૃષ્ટિ નીચે, નીચે નીચ પર્યાયોનું સર્જન થાય છે. એટલે એમ વિચારવા યોગ્ય નથી. જીવની પર્યાયમાં રાગ પણ થાય છે, જીવની પર્યાયમાં જ્ઞાન પણ થાય છે, એ વાત આપણે લીધી. ઠીક છે, ચાલો. હવે હું પણ ક્યાં થાય છે એ સવાલ છે.
બરોબર,
એટલી વાત આપણે
તપાસી.
ઠીક લાગે, ચાલો. જીવની પર્યાયમાં રાગ થયો, જ્ઞાન પણ જીવની પર્યાયમાં થયું ને, હવે તને હું પણ ક્યાં થાય છે આ અવલોકનનો વિષય છે. હું પણ થાય છે ત્યાં પોતાની હસ્તી વિદાય છે.
બરોબર,
તો અહીંયા જે શીખવાનું છે એ એટલું છે કે તારું અસ્તિત્વ જ્ઞાનમય છે, તું જ્ઞાન સ્વભાવી હોવાથી તારું અસ્તિત્વ જ્ઞાનમય છે. તું ધ્યાનથી જો તો જ્ઞાનમાં હું પણ તારું તને જ્ઞાનમાં જણાશે, અને જો તને જ્ઞાનમાં હું પણ જણાશે તો તે જ કાળે થતા રાગાદીથી તને તારું ભિન્ન પણ જણાશે, કે આ રાગ થતો જણાય છે પણ જ્ઞાનમાં એટલે મારામાં, મારામાં એટલે જ્ઞાનમાં થતો જણાતો નથી.
બરોબર,
કેમ કે બંને એક નથી. જેમ અંધકાર અને પ્રકાશ એક નથી, એમ જ્ઞાન પ્રકાશ અને રાગ અંધકાર બે એક નથી, બેની જાતિ જુદી છે. ચાલો ચાલો, એક વિષય એમાંથી નીકળ્યો કે આ જે રાગ અને જ્ઞાન બેને ભિન્ન પાડવાનું, અવલોકનથી ભિન્ન જોવું, એને અવલોક ભિન્ન ભિન્ન છે એને ભિન્ન અવલોકન કરવા.
બરોબર,
અને અવલોકનમાં હું પણ ક્યાં છું, ક્યાં થાય છે એનું અવલોકન કરવું. દાખલા તરીકે જે શરૂઆત કરે છે એને એમ લાગે છે કે રાગ તે હું, એવું મને જણાય છે. જ્ઞાન છે કે નહીં એમાં, રાગ તે હું એવું કોને જણાયું, કે જ્યાં ક્યાં જ્ઞાન થયું એને જણાયું, જણાયું એમાં જ્ઞાન તો આવ્યું કે નહીં. તો આમાં જ્ઞાન પણ છે, રાગ પણ છે. હવે બંને બે છે, બે જુદી જુદા પ્રકારના પર્યાયો છે, જુદી જાતના પર્યાય છે. તો આ સાધે સાધકના બોલમાં એક બહુ માર્મિક વાત લીધી છે કે રાગ અને જ્ઞાનની ભિન્ન ભિન્ન જાતિ થવી તે સાધક છે, આમ લીધું છે. સ્વભાવ અને વિભાવ છે એમાં, અને એમાં સ્વભાવ સાધ્ય છે. બે ભિન્ન છે, બેને અવલોકવા જતા બંનેની જાતિનો અભ્યાસ થાય છે. જાતિનો અભ્યાસ થાય છે મહાવરામાં, ત્યારે સ્વભાવ જાત અને વિભાવ જાત, જાત જ્યારે જ્યારે સધાય છે ત્યારે એમાંથી સાધ્ય જે છે એ સ્વભાવ આવે છે.
બરોબર,
એટલે બેની જાત છે ને એક થઈ ગઈ છે. રાગ તે હું એમાં બે જાત નથી રહેતી, એને પ્રકાશ અને અંધકારની ભિન્ન ભિન્ન જાતિ ઓળખાતા, એ ઓળખાણ થવી તે સાધક છે, અને સ્વભાવમાં એકાકાર થવું તે એનું સાધ્ય છે. પણ પહેલા એને ભિન્ન ભિન્ન જાતિ તો ઓળખાય, ઓળખાણ પણ ભેદ જ્ઞાનના પ્રયોગથી જ આવે છે, અને અનુભવ પણ ભેદ જ્ઞાનના પ્રયોગથી આવે છે. અનુભવની વૃદ્ધિ અને શુદ્ધતાની વૃદ્ધિ એ પણ ભેદ જ્ઞાનથી થાય છે, અને પૂર્ણ મોક્ષ દશા પૂર્ણ શુદ્ધિ પણ ભેદ જ્ઞાનથી થાય છે. આદિથી અંત સુધી આ એક ભેદ જ્ઞાન એ એક જ સાધન છે. એટલે તો અમૃતચંદ્રાચાર્ય લીધું છે કે ક્યાં સુધી ભેદ જ્ઞાનને ભાવવું, તો યાવત જ્ઞાન જ્ઞાને પ્રતિષ્ઠિતે, જ્યાં સુધી જ્ઞાન જ્ઞાનમાં સારી રીતે સ્થિર ન થાય ત્યાં સુધી ભેદ જ્ઞાનને સતતપણે ભાવ અછિન્ન ધારયા, એવો શબ્દ વાય પર છે. છેદ પીડ્યા વિના અછિન્ન ધારયા, એટલે એમ કહ્યું કે ક્યારેક તું વિચાર કર, એવો તને પ્રયાસ વિચાર કર્યો, એક વિચાર આવી ગયો ભેદ જ્ઞાનનો, ત્યારે તું એમ માન કે મેં પ્રયત્ન તો કર્યો ભેદ જ્ઞાનનો, એમ નહીં, સતત વિચાર નહીં પણ સતત પ્રયાસ, વિચારથી આગળ અવલોકનનો સતત અભ્યાસ, સતત પ્રયાસ, વારંવાર ક્ષણે ક્ષણે પ્રસંગે પ્રસંગે ઉદયે ઉદયે સર્વ ઉદયના પ્રસંગમાં થયા કરે તો એને જ્ઞાન જાતિ અને રાગ જાતિ બંનેની જાતિ જુદી જુદી ઓળખાશે. એ જાતિ ઓળખાવી તે સાધક છે અને નિર્વિકલ્પ ઉપયોગ થવો તે એમાંથી સાધ છે. જ્ઞાનમાં થાય છે, વિકલ્પમાં નહીં. જ્ઞાનમાં જાતિ ઓળખાય છે કે આ જ્ઞાન જાતિ છે, એ સ્વભાવ સ્વરૂપ છે, આ રાગ જાતિ છે, એમાં વિભાવ સ્વરૂપ છે. પછી એના રૂપ ગમે તેટલા હોય વિભાવના, રાગ દ્વેષ મોહ રતિ અરતિ હરખ શોક એ બધા એના ગમે એટલા વિવિધ પ્રકાર હોય પણ બધા વિભાવ છે. એમ સ્વભાવ અને વિભાવ ભિન્ન ભિન્નપણે ઓળખાવા જોઈએ. ઉઠતા પરિણામને વિભાવ તો એટલા માટે કહે છે કે જે ત્રિકાળી સામાન્ય સ્વભાવ છે એનાથી વિશેષ ભાવ છે. સામાન્ય અને વિશેષ, સામાન્ય ભાવે પારિણામિક ભાવ અને વિશેષ ભાવે ચારે ગતિના પરિણામ, ચારે પ્રકારના પરિણામ તેને વિભાવ કહે છે. વિશેષ ભાવ ચારેમાં તો ઉદય ઉપસમ સૂક્ષ્મ ને ક્ષાયિક ચારે આવી જાય છે, એ બધાને વિભાવ કહેવાય છે. એ વિભાવ નહીં પણ વિભાવ એટલે અહીંયા વિકારી ભાવ, એને સ્વભાવ એટલે અવિકારી ભાવ, એમ વિકાર અને અવિકારની અપેક્ષાએ એને સ્વભાવ અને વિભાવ કહેવામાં આવે, એમ ઓળખવા જોઈએ. વિભાવ એટલે વિશેષ પરિણામ એમ નહીં. અહીંયા
જય હો સનાતન દિગંબર જય ધર્મનો જય હો.